प्रवचन नंबर 379 तारीख 12/10/87 60 मिनिट नियमसार गाथा 41
અને જે આ પરિણામો થાય છે એ બધા વ્યવહારિક ભાવો છે, પર્યાય છે, એમાં કર્મમાં અભાવની અપેક્ષા આવે છે, માટે એને કર્મપ્રદ પણ કહેવામાં આવે છે. એક શાયિક ભાવનો આત્મામાં અભાવ છે. જેમ કે આ પાંચ ભાવનું વર્ણન છે, શાયિક ભાવ કર્મોના ક્ષોભ સમય ભાવ થાય છે, ક્ષોભ ભાવ, એનો એક દ્રષ્ટાંત સ્થૂળ દ્રષ્ટાંત લઈ અને જ્ઞાનીઓ સમજાવે છે. કેમ કે આ બધા પરિણામો છે જીવના, એ બાકીમાં દ્રવ્યનું છે અને બાકીના ચાર ભાવો એ પરિણામો છે, એનું એક દ્રષ્ટાંત લઈને સમજવા માટે કે એક પાણીનો ગ્લાસ, સ્વચ્છ પાણીનો ગ્લાસ છે, એ ગ્લાસની અંદર માટીનો સંગ્રહ, માટી નાખવામાં આવી છે. તો હવે એ જે પાણી છે, પાણી એ મેલું દેખાય છે, મેલું ડોળું પાણી, એને અવદૈક ભાવ કહેવામાં આવે છે. માટીના સંગે પાણીની મલિનતા દેખાય છે, એને અવદૈક ભાવ કહેવામાં આવે છે. પછી એ પાણીમાં માટી નીચે તળિયે બેઠી તો પાણી નિર્મળ દેખાય છે, એને પાણીનો ઉપસમ ભાવ કહેવામાં આવે છે. ઉપસમ એટલે માટી નીચે બેસી ગઈ અને પાણી નિર્મળ દેખાય, એને પાણીનો ઉપસમ ભાવ કહેવામાં આવે છે. પછી ગ્લાસ જરા ઘલી જાય અને સેજ મલિનતા દેખાય, અવદૈક ભાવ જેવી મેલું પાણી ન દેખાય, તેમ ઉપસમ જેવું સ્વચ્છ ન દેખાય, સેજ આછી મલિનતા, સેજ બહુ નજર ઘીરી કરે તો દેખાય, બાકી તો સ્વચ્છ લાગે, તો એને ક્ષોભસમ ભાવ કહેવામાં આવે છે. અને માટી કાઢી નાખવામાં આવે એમાંથી તો તેને પાણીની પર્યાયને ક્ષાયી ભાવ કહેવામાં આવે છે. હવે એ ચારેય પ્રકારની સ્થિતિમાં મૂળ પાણી જે હતું એને તો કોઈ માટીનો સંબંધ કે સંગ થયો જ નથી. એ સામાન્ય પાણી અને વિશેષ પાણી, એ સામાન્ય પાણી તો સ્વચ્છ સ્વચ્છને સ્વચ્છ હતું, ડોળું પાણી થયું ત્યારે એને પાણી પોતાનો સ્વભાવ જોડ્યો નહોતો, પાણી મેલું નહોતું થયું, પાણીની અવસ્થા મલિન થઈ, પાણી મેલું ન થાય, પાણી અને પાણીની અવસ્થા એવા બે પડખા એક પાણીમાં રહેલા છે. પાણી મેં બીજો પડખા છે, એક એની સ્વચ્છતા, નિર્મળતા, શક્તિરૂપ સ્વભાવ અને એક એનું પરિણમન પર્યાય, એ પર્યાય માટીના સંગે મલિન થઈ તેને અવદૈક ભાવ કહેવાય, માટી ઉપશાન થઈ તેનો સંભાવ કહેવાય, પાણીનો સંભાવ નિર્મળ ભાવ, માટી નીકળી ગઈ તો ક્ષાયી ભાવ થયો અને જરા ઘલી ગયો તો ક્ષોભસમ ભાવ. પાણીની ચાર પ્રકારની પર્યાય છે, એ જાણી પાણીની ચાર પર્યાય વખતે પણ પાણીનો નિર્મળ સ્વચ્છ સ્વભાવ એવો ને એવો હતો, એને માટીનો સંબંધ થયો નહીં અને માટીનો સંબંધ છૂટ્યો નહીં. સંબંધ થાય એને સંબંધ છૂટે, લગ્ન કરે તો છૂટાછેડા થાય, પણ લગ્ન જ નથી કર્યા કે ભાઈ છૂટાછેડા કરે, જેના છૂટાછેડા લગ્ન તો થયા નથી. એમ
આવો ભાઈ આવો,
આ પાણીના બે પડખા એમ છે, દ્રવ્યના બે પડખા જીવ ઉદ્ગત ધર્મ અધર્મ આકારને કાળ છે, દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય એટલે નિત્ય પડખું, ટકતું પડખું અને વિશેષ એટલે પરણતું, પર્યાયનું દશાનું પરણતું, એ પરિણામને પરની સાથે નિમિત્ત નૈમિત્ત એક સંબંધ થાય છે, પણ સામાન્ય સ્વભાવને પરદ્રવ્ય સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. કરતા કરવો સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ સંબંધ વિનાની વસ્તુ છે. એ જે પાણી છે, એ પાણી જે સર્વ અવસ્થામાં એક સ્વરૂપ રહ્યું એને પારનામિક ભાવ કહેવામાં આવે છે. મલિન પાણીના ઉદય ભાવ, માટી બેસી ગઈ અને પાણીનો ઉત્તમ ભાવ, જરા હલી ગયો એને ક્ષોભ ભાવ પાણીનો, માટી નીકળી ગઈ તો એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. એ ચારે પર્યાયના ધર્મો છે. અને દ્રવ્ય સ્વભાવ તો ચારે પર્યાયમાં એવો ને એવો સર્વ અવસ્થાને છે ન્યારો સદા. સર્વ અવસ્થામાં ન્યારો જુદો ને જુદો, જુદો ને જુદો રહે છે. તું એ જુદા તત્વને જોતો નથી. એકવાર જુદા તત્વને જોઈ લે તો ભવનો અંત. શ્રીમદજીએ એકાવતારી પુરુષને ઘણું આપ્યું છે, પણ એને એના હૃદયને સમજનાર એની આંખ જોઈને પાછી એ જ્ઞાનીની આંખ અજ્ઞાની ને ઓળખી શકે છે, અજ્ઞાનીની આંખ એને ઓળખતી નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય એવું એનું ચૈતન્ય એક લક્ષણ છે. એમ અહીંયા કે છે પાણીના દ્રષ્ટાંતે પાણીમાં પાંચ ભાવ ઉતાર્યા. એક પાણીનું સામાન્ય પડખું સદસ એવું ને એવું, પાણીની અવસ્થા મલિન થાય તો પણ પાણી સ્વચ્છ, એકદમ ડોળું પાણી હોય ડોળું પાણી. એક ભાઈ આવ્યા શેરગામમાં, આ પાણી કઈ નિર્મળ છે. અરે ભાઈ ક્યાંથી આવો છો તમે, પાણી તો ડોળું દેખાય છે. તમારી આંખે ડોળું દેખાય છે, અમારી આંખે પાણી સ્વચ્છ દેખાય છે. તમે જેને ડોળું કહો છો એ માટીનો ધર્મ છે, પાણીનો ધર્મ નથી. તમે જે રાગદેશને જીવ કહો છો એ જીવનો સ્વભાવ નથી. આ જીવ તો સ્વચ્છ શુદ્ધ ચિદાનંદ આત્મા અંદર વિરાજમાન રાગજી જીવ છે. એને તો જો એકવાર પાણીની શક્તિને તો જો, એની વ્યક્તિને પર્યાયને નાશવાનને નૈમિતિકને ક્યાં જો, નિમિત્ત નૈમિતિક વિનાનું એક પાણી છે. જેને માટીનો સંગ થયો નથી અને માટીનો સંગ છૂટતો નથી એવું એક પડખું છે ભગવાને કહ્યું. સામાન્ય પડખું, એક સામાન્ય પડખું, એક ટકતું પડખું અને વિશેષ ટળતું. ટકતું ને ટળતું બે થઈને એક પદાર્થ થાય છે, એક ટકતો ભાવ અને એક ટળતો ભાવ. ટકતા ભાવને શાસ્ત્રીય ભાષાએ ધ્રુજ ભાવ કહેવાય અને ટળતા ભાવને ઉત્પાદય કહેવાય. એ બધું અહીંયા ક્લાસ ચાલશે, ધીમે ધીમે એમાં બધું આવશે આસ્તે આસ્તે. આવા બે પડખાવાળા બધા પદાર્થ છે, એ પદાર્થ છે પાણીના બે પડખા. બોલો, આત્માને તો બે પડખા પણ પાણીના બે પડખા. એ સામાન્ય વિશેષમાં વિશેષના ચાર ભાવ અને સામાન્ય પડખું એવું એવું. પાણીના ગ્લાસથી સમજાય એવું છે, ન સમજાય એવું કાંઈ નથી. હવે જો દ્રષ્ટાંત ખ્યાલમાં બરાબર આવ્યું હોય તો હવે આપણે એને સિદ્ધાંતમાં ઉતારવું છે. આપણે સિદ્ધાંત આત્મા ઉપર ઉતારવા છે. એ પાંચે ભાવ આત્મામાં, એક ભાવ આત્માનો ને ચાર ભાવ અનાત્માનો, પર્યાયના પરિણામના પરમેવના કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયી ભાવ, જે માટી નીકળી ગઈ અને પાણીની 100% નિર્મળ થઈ તેને ક્ષાયી ભાવ કહેવામાં આવે. એમ કર્મનો ક્ષય થઈ ગયો અને પરિણામ પરિપૂર્ણ નિર્મળ પ્રાપ્ત થઈ કેવળ જ્ઞાન આપી તો એને ક્ષાયી ભાવ કહેવામાં આવે. કર્મના ક્ષયે ભાવ થાય તેને ક્ષાયી ભાવ કહેવામાં આવે. એક કર્મોના ક્ષોભે જે ભાવ હોય, પાણી ત્યાં હલી ગયું ને, હલી ગયું, ઝીણી નજરથી જો તો હજી ડોળ એમાં છે, ઝીણી નજરથી જો તો એમ સૂક્ષ્મ ભાવ પણ હજી ડોળવાળો છે, ચોખ્ખો ક્ષાયી જેવો ભાવ નથી. એક સૂક્ષ્મ ભાવ ઉત્સમ સમ્યક દર્શન, એમ સૂક્ષ્મ સમ્યક દર્શન, એમ સૂક્ષ્મ ચારિત્ર, એમ સૂક્ષ્મ જ્ઞાન, એમ સૂક્ષ્મ વીર્ય, એવા બધા એના ભાવો છે. તો કર્મોના ક્ષોક્ષમે જે ભાવ હોય તેને ક્ષોક્ષમ ભાવ કહેવામાં બહુ લાંબુ લાંબુ થાય એટલે આપણે કર્મના સ્પર્ધકો દેશગાદીનો ઉદયને એમનો આપણે લેતા નથી. પ્રવેશિકા આવશે ત્યારે લેશે. કર્મોના ક્ષોક્ષમે જે ભાવ હોય તે ક્ષોક્ષમ ભાવ છે. બે ભાવ છે, બે પર્યાયના ભાવ છે. એ પર્યાય આત્મામાં નથી, એ પરિણામ આત્મામાં નથી. જે પરિણામ પરનો સંબંધ કરે ને પરનો સંબંધ છોડે, જે આત્માનો એ વ્યવહાર જીવ છે, નિશ્ચય જીવ નથી. નિશ્ચય જીવ ને વ્યવહાર જીવ, જીવ તો એક જ પ્રકારનો છે નિશ્ચય જીવ, પણ સાથે પરિણામ છે તેને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. ત્રીજો બોલ, કર્મોના ઉદયે એટલે માટી અંદર પડીને ડોળાયું પાણી ડોળવું, તો કર્મોના ઉદયે જે ભાવ થાય, જેમ કે દર્શનમો ને ચારિત્રમો ઉદય આવે અને પર્યાયમાં મિથ્યા દર્શન થાય, રાગદ્વેષ મોહ થાય, એને ઉદય ભાવ કહેવામાં આવે છે. ઉદયના સંબંધથી ભાવ થાય તેને અવદય ભાવ કહેવામાં આવે છે. ઉદયે જે ભાવ હોય, કર્મોના ઉદય, કર્મોના ઉદય છે અને એમાં જોડાતા જે ભાવ થાય એને અવદય ભાવ થાય, રાગદ્વેષ મોહ. એ પરિણામ બધા મેલા થઈ ગયા, જેમ પાણી મેલું થઈ ગયું માટીના સંગે, એમ પરિણામ અનાદિકાળથી મેલા છે. છતાં મેલા પરિણામ હોવા છતાં આત્મા મેલો થયો નથી. આત્મા શુદ્ધ છે, પાણીની અવસ્થા મલિન થઈ પણ પાણી મલિન થયું. આ કઈ જાતનું સાયન્સ, આ કઈ જાતનું સાયન્સ! આ લેબોરેટરીને હતું એને કહે, લેબોરેટરી છે આ જ્ઞાનરૂપી લેબોરેટરીમાં ખ્યાલમાં આવે. આ બધું એકદમ આગમ યુક્તિ અનુમાન અને અનુભૂતિ સિદ્ધ થાય એવી વાત છે. અંધશ્રદ્ધાનો વિષય નથી, આટલી ક્રિયા કરો તો ધર્મ થાય એવી વાત આ નથી. અહીંયા તો તમારી બુદ્ધિના કસોટીમાં જડાવો અને તમને જો ખ્યાલ આવે, સાચી વાત લાગે તો આપો. જાંગર માલ છે, સત્ય લાગે તો રાખજો, પાછો આપજો, અમે કહેવો તો નથી. જાંગર સમજી
આખા વિશ્વનું જબરદસ્ત તમારી પાસે છે, આખા વિશ્વનું જબરદસ્ત તમારી પાસે છે. વાત થઈ વખત ખબર થઈ ગયો ને, જયારે 4 મિનિટ ને ગાડી નથી, 700 રૂપિયાની પાસે એનું ધન પાસે કેટલું છે એટલે ખબર નથી. એવું તો એનો આપણે કેટલો સરવાળો કરે એના કરતા જે અહીંયા તો બધો મસાલો છે વિશ્વનો જબરદસ્ત અને બધું વખત જે આ વાત કરી રહ્યા છે ને એના ઉપર આપણે કીધું ને અગ્ર ભાગે કેટલા ચિત્તમણીઓ
કેટલા કરો
તમે એમની આ દેશ મને તો એમ લાગે ગુજરાતમાં કોઈ કઈ કરવાનું જસ્તી ગયું છે, પણ મને તો લાગે સાચા સ્માર્ટ ક્ષેત્રમાં બે આત્મા હતી
કે
શ્રી કરુણાની મૂર્તિ જ્ઞાનનો આખું સંધા કરો. અરે આપણે તો બહાર ભટકીએ છીએ,
ધન્યવાદ.
જગતમાં માલ તો અહીંયા પીડો
પ્રેમથી
પહેલા તો નિઝામમાં જળવા રહ્યા છે, પણ આપણે દેશોમાં
જળવા
થઈ ગયા જોઈએ. હવે આ એક બાજુ કરોડો બધું ઘર કરતા બધું મફત 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 લઈ જાઓ, મફત આવો પણ લઈ જાઓ. શું મફત? એટલે જ્ઞાન નો તમારો ભંડાર મફત, આત્મા જ્ઞાન, આત્મા જ્ઞાન, આત્મા બધું મફત મફત. એ તમે પ્રણામ કરતા હજી પણ ઉત્તે નહીં રહી અને એ આપણો જવાબ સાચો નહીં. આ સાક્ષાત ભાવ ઉપર આપણે ગમે એમ થતું, પણ જે આત્મા ચિંતન મહાત્મ ક્ષેત્રના અહીંયા અત્યારે હાલમાં બિરાજમાન છે અને એને આપણે દેશમાં સાંભળીએ છીએ, એ કરવાના મુક્તિ છે અને બીજા જ્ઞાનના પંડાર છે.
એ છે કે આ બે જીવ માયુજી ક્ષેત્રમાં થઈ ગયા, એના ભાવ માય માય
જ્ઞાન છે ને, એ જ્ઞાન તો કામ કરે.
કરવાના મુક્તિના દર્શન કરવા
આજે કુલકુંડ આચાર્ય ભગવાન શાસ્ત્ર લખ્યું છે, નિયમસાર શાસ્ત્ર, એ ત્યાંથી દેશાનંદજી સાંભળીને આવ્યા અને એને જ લખ્યું છે. અને આપણે મહાવીર ક્ષેત્રમાંથી આવેલા જે જ્ઞાન એની જ વાણીનો આપણે અધ્યયન કરી રહ્યા છીએ. એટલે સાક્ષાત સર્વપ્રભુ ભગવાનની જ વાણી છે, એમાં કઈ ફેરફાર નથી. અને અહીંયા એ વાત આપણે કબૂલ થાય છે એમ આપણી બુદ્ધિમાં એ વાત બેસે.
તમે કીધું હું ચર્ચા કરવાનું, બોલો તમે ક્યાં વાત મારે તમારે લીધી મીઠી મારે મેળવ નથી મળ્યો નથી અને મારા મને તમે જાણી જાઓ એટલે ભગવાન નથી
જાણી ગયા હું મારું નથી ઘણું સુધી છે તમને ખબર નથી આ તો આખી દીધું
આ આત્માને ઓળખવાની જરૂર છે. બસ આત્માને ઓળખો તો ભવમાં ઉતારે આથી ઘણી ઘણું કર્યું અનંત અનંત કાળમાં ઘણું કર્યું સ્વર્ગમાં ગયો પુન કર્યું પણ ધર્મ કર્યો એક સમય માત્ર ધર્મ નથી કર્યો એક સમય સામાયિક એક સમય નથી કર્યો એક સમયનું પ્રતિક્રમ નથી કર્યું એક સમય પ્રત્યાખ્યાન નથી કર્યો એક સમય આલોચના નથી કરી એક સમયની સામાયિક જેને કરી હોય તો અલ્પકાળનો ભોગ થાય એ સામાયિકનું સ્વરૂપ સામ્ય ભાવ આત્માનો અવલંબન લઈ અને જે વિકરાગતા પ્રગટ થાય એને પરમાત્મા સામાયિક કરે છે. બહુ કરી એને
એ વાત
આત્મા છે કર્મોના ઉદય જે ભાવ હોય તે ઔદય ભાવ છે. જેમ ડોળાયેલું પાણી હતું અને માટીનો સંગ હતો અને પાણીને મલિન થયું એમાં આત્માના પરિણામો મલિન થાય છે. આત્મા મલિન નથી થતો એ ધ્યાન રાખવાનું. પાણી મલિન નથી થયું, પાણીની અવસ્થા મલિન થઈ. પાણી સ્વચ્છ છે, અવસ્થા મલિન છે. એ મલિનમાં માટી નિમિત્ત છે, એમાં આત્મા પવિત્ર છે. પણ ભગવાન આત્માને ભૂલી ગયો, અજ્ઞાન ભાવ ઉભો કર્યો, એ અજ્ઞાન ભાવને મલિનતા કહેવામાં આવે છે અને એને કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. કર્મે ભિન્ન અને મલિન રાગદેશ મોહના પરિણામ ભિન્ન, એનાથી ભિન્ન ભગવાન આત્મા અજ્ઞાનને આનંદની અસ્તા વૃત્તિ છે. એનું લક્ષ કરને એમાં લીન થાય અને એનું ધ્યાન કરતા હતા. કર્મોના ઉદય જે ભાવ હોય છે ઔદયિક ભાવ છે. ત્રણ ભાવ ક્યાં છે? સોક્ષમ ઔદયિક. ચોથો કર્મોના ઉપસમે જે ભાવ હોય એટલે ઓલો પાણીમાં માટી બેસી ગઈ, નીંજરી ગઈ, એમ કે પાણી નીંજરી ગયું, પાણીમાં માટી બેસી ગઈ તો પાણી એકદમ સ્વચ્છ દેખાય છે. એવી રીતે કર્મોના ઉપસમે કર્મ ઉપસમ સ્થિતિ થાય છે, ઉદય ન હોય અને ક્ષય પણ ન હોય એવા આત્માના આત્માના આશરે પરિણામ થાય તેને નિર્મળ પરિણામ કહેવામાં આવે છે. એ જે ભાવ હોય તેને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. ચાર ભાવ પર્યાય નથી. હવે પાંચમો ભાવ જે પાણીનો આપણે કહ્યો હતો, સામાન્ય પાણી, પાણી બધી અવસ્થામાં પાણી તો સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ તો મલિન વખતે કેમ દેખાતું નથી કે તું દેખતો નથી? એ દેખે છે ને દેખાય છે. એ દેખે છે ને દેખાય છે, ફટકડી નાખે છે અને મેલું પાણી નીકળી જાય છે. એમાં પાંચમો ભાવ સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત. ઓમાં શું હતું? કર્મોના ક્ષયે, કર્મોના ક્ષોભ્રમે, કર્મોના ઉદયે અને કર્મના ઉષમે એમ શબ્દ હતો. અહીંયા કહે છે કે સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત. કર્મનો સંબંધ થયો જ નથી, જીવને કર્મનો સંબંધ થાય નહીં. જીવના પરિણામને કર્મનો સંબંધ થાય પણ જીવને કર્મનો સંબંધ, જો જીવને કર્મનો સંબંધ થાય તો કોઈને કોઈનો મોક્ષ થાય નહીં. આ એક આત્મા એક ને પડખા બે, એક સામાન્ય ને શેષ, એક ટકતું પડતું ધ્રુવ 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 સરસ તેનું તે તેનું તે તેનું તે. જેમ ઘંટીના બે પણ હોય એમ એક જે નીચેનું પણ છે એ સ્થિર પણ છે, એ નીચેનું ફરે નહીં અને ઉપરનું ફરે નહીં. એને એક પડખું તો સ્થિર છે આત્માનું અને ઉપરના પરિણામો બધા ફરે છે, ઉમરીઓ ખાય છે. એમ સકળ કર્મ ઉપાધિથી કોઈ પણ પ્રકારની કર્મના ઉદયાદિની આત્માને અપેક્ષા નથી. કર્મનો બંધ થયો નથી, બંધ થાય તો ઉદય આવે ને. કર્મનો બંધ થયો નથી એવો એક મુક્ત ત્રિકાળ સ્વભાવ છે. શ્રીમદજીએ કહ્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. કોણ ઓળખે એકાવતારી પુરુષ શ્રીમદજીને ઓળખે કોણ? એક જીવ્યો વિશેષ કરીને મુક્ત, ત્રણેકા કર્મ ઉપાધિથી મુક્ત, આ આત્મા મોક્ષ રૂપી છે. અત્યારે હો મુક્ત છે, અત્યારે બંધાણો નથી. એ બંધાય છે બીજો, બંધાય છે હું નહીં. હું તો ત્રણેકા મુક્ત છું, કર્મ ઉપાધિથી મુક્ત. એવો પરિણામે જે સદસ પરિણામે એટલે ઉત્પાદિત પર્યાય નહીં, પરિણામે એટલે સ્વભાવે જે ભાવ હોય તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આને માટે પરમાત્મા પ્રકાશમાં દ્રષ્ટાંત આવે છે કે આચાર્ય મહારાજે કહ્યું યોગિન્દ્રદેવે કે આત્મા ત્રણેકા મુક્ત છે, આત્માને બંધન થવું નથી. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે જો આત્મા બંધાણો ન હોય તો આત્મા મુકાય પણ નહીં. આત્મા ને મોક્ષ થાય છે તો મોક્ષ થવા પહેલા એ બંધાણો પણ હોય, બંધાણો પણ હોય, બંધાય તે મુકાય. કર્મનો બંધ હોય અને કર્મનો બંધ છૂટે તો મોક્ષ થઈ જાય. શિષ્યે પર્યાયથી પ્રશ્ન કર્યો, ગુરુએ દ્રવ્યથી વાત કરી, કોણે પર્યાયથી વાત પકડી કે ભાઈ સાહેબ આપ કયો છો કે આત્મા ત્રણેકાળ મોક્ષ છે, મુક્ત છે, તો આત્માનો મોક્ષ થાય છે એમ તો મેં વાંચ્યું છે શાસ્ત્રમાં, અને મોક્ષ થવા પહેલા એ સંસારમાં કર્મથી બંધાયેલો પણ હતો, તો એનો શું આપનો જવાબ છે? તો ત્યાં ઉત્તર આપે છે આચાર્ય મહારાજ કે સાંભળ, એક જીવ જેલમાં ગયો હતો, એક જીવ જેલમાં ગયો હતો, જેલમાં ગયો એ તો મુકાય અને ત્યાં બધા એને અભિનંદન કરવા ગયા અને ચા પાણી પાયા. કારણ કે એમ કે તમે શેઠ આ જેલમાંથી તમારો છુટકારો થઈ ગયો, અમે બધા ખુશી થયા છીએ, એટલે એને તો ચા પાણી ત્યાં પાયા અને બધા એ તો મુકાય. હવે એક સેટ બીજા સેટને ઘેરી ગયા કે ચાલો આપણે એનું પણ અભિનંદન કરીએ, ખુશી બતાવી કે શેઠ તમે જેલમાંથી છૂટ્યા, બહુ ખુશી ગયા. કોની વાત કરો છો? અમે તો જેલમાં ગયા જ નથી. જેલમાં જાય છૂટે ને, અમે તો જેલમાં ગયા નથી. એને પાણીનો ગલાસ એ પાયો નહીં. આવી અમારા ઉપર આક્ષેપ કરો છો? અમે જેલમાં ગયા, ગુસ્સા થઈ ગયો લોકો એમ. એમ પર્યાયમાં બંધ થાય છે ને પર્યાયમાં મુક્ત થાય છે. ભગવાન આત્મા બંધાણો પણ નથી, માટે મુકાતો પણ નથી, ત્રિકાળ મુક્ત છે. આ બોલ છે, આમાં આનો અર્થ ચાલે છે. આમાં લખેલું છે એનો અર્થ ચાલે છે, વિશેષથી વિશાંતર નથી. સકળ કર્મ ઉપાધિથી મુક્ત ત્રણેકાળ ભગવાન આત્મા મુક્ત છે, એને શ્રદ્ધા જ્ઞાનમાં લઈ અને એને એક વખત અનુભવ તો કર, જોતો કરો અંદરમાં મુક્ત છે કે બંધાણો છું. જોતો કરો અંદરમાં અંતરદ્રષ્ટિ વડે જો એકવાર તો તને અનુભવ થશે, ઘરે તો ત્રિકાળ મુક્ત છું, બંધાણો નથી, મારે મુકાવું પણ નથી, હું તો અત્યારે મુક્ત છું. મોક્ષની ભાવના અમને નથી, કેમ કે મુક્ત હોય મોક્ષની ભાવના ન કરે, બંધાણો હોય એ ભાવના મુકાવાની કરે. કેવી વાત છે? જે બંધાણો હોય એને ભાવના થાય કે મુકાવ તો ઠીક, પણ જે બંધાણો જ નથી એને ભાવના ન હોય કે ક્યારે મારો મોક્ષ થશે, મારો ક્યારે મોક્ષ થશે એમ જેને ભાવના થાય છે એને તો આત્મા બંધાણો છે એમ સ્વીકાર કરી તો પર્યાય દ્રષ્ટિ થઈ ગયું. જેની વાત છે એકદમ ભગવાન આત્માની એક વાર દ્રષ્ટિ મુક્ત આત્મા છે. આનો અર્થ ચાલે છે, હો ત્રણેય કાળ બધા આત્મા મુક્ત છે અટાણે, જેમાં ભાવકર્મ દ્રવ્ય કર્મ અને લોક કર્મથી રહીત પરમાત્મા અંદર વિરાજમાન છે. એને દ્રષ્ટિમાં લે, દ્રષ્ટિમાં આવે છે, અનુભવ થાય છે, એને સમ્યક કહેવામાં સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, વિશેષ કરીને મુક્ત, મુક્ત થયો નથી છે તેવો, સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત એટલે કર્મના ક્ષયાદિની જેને અપેક્ષા નથી. નિરપેક્ષ તત્વ છે આત્મા, નિરપેક્ષ તત્વ છે, પરિણામ સાપેક્ષ તત્વ છે. પરિણામની સાથે તો કર્મનો સદભાવ, સંબંધ અને અભાવ એને સાપેક્ષ કહેવામાં આવે, અને ભગવાન આત્મા નિરપેક્ષ છે, એને કર્મનો સંબંધ થતો નથી, માટે કર્મ છૂટતોય નથી. એ તો શ્રીકારમુક્ત છે, એ દ્રષ્ટિનો વિષય છે, સમ્યક દર્શનનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. અનુભૂતિ કેમ થતી નથી કે આવો પદાર્થ એના લક્ષમાં આવતો નથી, માટે સમ્યક દર્શન થતું નથી. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો પરિણામે જે ભાવ હોય તેને પારિણામિક ભાવ કહેવામાં, ચૈતન્ય ચૈતન્ય સામાન સામાન સામાન, સર્વ અવસ્થાને વિશે જ્ઞાળો, સર્વ અવસ્થા લીધી. નવ તત્વ જે છે એ નવ તત્વથી ભિન્ન છે, જીવ તત્વથી જીવ ભિન્ન છે. જીવ તત્વ એટલે પાંચ પ્રકારની, જે દસ પ્રકારના પ્રાણમાં પાંચ ઉગાડ, જ્ઞાનનો મન વચન કાયા અને આયુષ શ્વાસોશ્વાસ એવા દસ પ્રકારના વ્યવહાર જીવના પ્રાણથી નિશ્ચય જીવ, ચેતના પ્રાણથી જીવ જીવે છે જુદો છે, અને અજીવથી તો ભિન્ન છે, એમ પુનપા પાસેથી ભિન્ન છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો, જુદો જુદો અને જુદો જણાય છે. જ્ઞાનીને અવસ્થાનું જ્ઞાન છે, પણ અવસ્થાથી જુદાનું ભાન છે. અવસ્થાનું જ્ઞાન અને જુદાનું ભાન છે, એટલે પર્યાય નક્કી થતો નથી. સકળ કર્મ ઉપાધિથી મુક્ત એવો પરિણામે જે ભાવ હોય તેને પારિણામિક ભાવ કહેવા, મૂળ ઓરિજિનલ ભાવ, બસ સોનું પીળું 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 ને પીળું, ગમે તે હાલતમાં પીળું, માટીમાં પીળું હોય તોય પીળું પીળું ને એનો સ્વભાવ છોડે નહીં. સ્વભાવ છોડે તો પીળું ન કહેવાય, એ અગ્નિ એનો ઉષ્ણ સ્વભાવ, એ પારિણામિક સ્વભાવ કહેવાય, મૂળ સ્વભાવ. કોઈ પદાર્થની અપેક્ષા વિના એનો સ્વભાવ છે એને મૂળ સ્વભાવ કહેવાય. એમ આત્માનો જ્ઞાન સ્વભાવ એ પારિણામિક સ્વભાવ છે. એ જ્ઞાન કઈ શાસ્ત્રમાંથી આવતું નથી, એ તો જ્ઞાનમય જ છે આત્મા, એને પારિણામિક સ્વભાવ કહેવામાં આવે છે. આ પાંચ ભાવોમાં આ પાંચ ભાવોમાં ઔષમિક ભાવના બે ભેદ છે. પેલા એના નામ આપે છે કે કયા ભાવના કેટલા ભેદ, પછી એક એક ભેદનું વર્ણન ધીમે ધીમે કરશે. આ પાંચ ભાવોમાં ઔષમિક ભાવના બે ભેદ છે, પર્યાયના પ્રસારના હાલતમાં. શાયિક ભાવના નવ ભેદ છે, સૌક્ષમિક ભાવના અઢાર ભેદ છે, ઔદયિક ભાવના એકવીસ ભેદ છે, પારનામી ભાવના ત્રણ ભેદ છે. કેટલા કયા કયા ભાવના કેટલા કેટલા ભેદ છે એટલી સંખ્યા બતાવી, હવે એક એક પ્રકાર એનો ભેદનો સમજાવશે. હવે ઔષમિક ભાવના, ઔષમિક ભાવને સમજાણું ને, પાણીમાં માટી બેસી ગઈ ડોળ અને પાણી સ્વચ્છ દેખાય છે એની અવસ્થા, એને ઔષમિક ભાવ કહેવામાં આવે છે. એક વખત આ મુંબઈમાં ઘણા વર્ષ પહેલા વિષય ચાલતો હતો ત્યારે યુગલની પણ આ વાત સાંભળી ખુશ થઈ ગયા. હા હા હા, પાણીના દૃષ્ટાંત એકદમ ચોખ્ખું દેખાય છે, દ્રષ્ટાંત આવો સીધો છે. કહે છે કે હવે ઔષમિક ભાવના બે ભેદ આ પ્રમાણે છે. ઉપસમ પર્યાય છે આત્માની, એના બે ભેદ, ઉપસમ સમ્યક અને ઉપસમ ચારિત્ર. ઉપસમ સમ્યક એટલે શું? ઉપશમ ચાલી કરતો પછી ઉપશમ સમ્યક દર્શન એટલે શું? અનાદિ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની આત્મા હોય એને ઉપશમ સમ્યક દર્શન થાય તો એ સમયે ઉપશમ ચારિત્ર ન હોય, ચારિત્ર ક્ષોભસમ રૂપો હોય. ઉપશમ સમ્યક દર્શન એટલે જે અનાદિકાળથી કોઈ પાપના પરિણામને મારો માનતો હતો તેને મારો માનતો હતો, એનાથી એ રાજદેશને ભીન પાડીને એક નાયક ચિદાનંદ આત્માને અંતરદ્રષ્ટિ વડે અનુભવમાં લીધો એવો એક નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય અને અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય, એનો સ્વાદ એને આવે પોતાને આનંદનો, એવી એક દશા પ્રગટ થાય એને ઉપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ વખતે જ્ઞાન પણ સમ્યક છે અને ચારિત્ર અંશે સ્થિરતા છે. અનંતાનો નદી કષાયનો તે વખતે અભાવ થઈ જાય છે એને ઉપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાયનું નામ ઉપશમ ચરિત્ર છે. હવે આગળ ઉપશમ ચારિત્ર એ ઉપશમ શ્રેણી માને જ્યારે ત્યારે ઉપશમ ચારિત્ર કહેવામાં આવે. એ સાતમા ગુણસ્થાનથી ઉપર આગળ વધે. સાતમા ગુણસ્થાનના બે ભેદ છે, એક સ્વસ્થાન અને એક શાતિશય. તો સાતમાના બીજા ભાગમાં જઈને આઠમામાં જ્યાં જાય ત્યાં ઉપશમ શ્રેણી માને ઉપશમ ચારિત્ર કહેવામાં આવે છે. શ્રેણીના બે ભેદ, ઉપશમ શ્રેણી અને એક શપક શ્રેણી. તો ઉપશમ શ્રેણીમાં એ કસાઈ દબાવીને ઉપર જાય છે, કસાઈને દબાવે છે, કસાઈને કિલિત કરે છે, દબાવે છે. જેમ સરપને દબાવી દે ઓલામાં મંત્રોથી કિલિત કરે છે, એમ આ ઉપશમ શ્રેણીમાં જે ચારિત્ર બહુ નામનો ભાવકર્મ છે એને સ્વભાવની અંતર્મગ્ન થઈને એ લીન થતા એ ભાવો દબાઈ જાય છે, એ ક્ષય થયા નથી. હજી ચારિત્ર મોહનો દોષ ક્ષય નથી થયો પણ દબાણો છે. એવા આત્માના નિર્મળ નિર્વિકારી વિતરાગી પરિણામને પરમાત્મા ઉપશમ ચારિત્ર કહે છે. એ શ્રેણીમાં આવે છે. એ બે ભેદ છે, એક ઉપશમ કેને લાગુ પડે, એક શ્રદ્ધાની પર્યાય છે અને એક ચારિત્રની પર્યાય, બે પર્યાય છે ઉપશમ લાગુ પડે. હવે ક્ષાયિક ભાવના નવ ભેદ છે. ક્ષાયિક ભાવ એટલે પાણીમાંથી મેલ કાઢી નાખો માટી અને એકદમ પાણી ચોખ્ખું થઈ ગયું. હવે ગમે એટલું પાણી હલાવો ને તો ડોળવું કેમ? કે માટી નીકળી ગઈ છે. માટી દબાયેલી હોય તો હલાવો તો ડોળવું થાય, પણ પાણીને ગમે એટલું હલાવો ને માટી નીકળી ગઈ પછી તો પાણી એવું ને એવું દેખાય. હલાવો તો એવું ને, ન હલાવો તો નિર્મળ નિર્મળ ને એમ. ક્ષાયિક ભાવના નવ ભેદ આ પ્રકારે છે. એ કયા કયા પર્યાયને લાગુ પડે, આત્માના કયા પરિણામને લાગુ પડે? કે એક તો શ્રદ્ધાગુણની પર્યાય જે ક્ષાયિક થાય છે, ઉપશમ પછી ક્ષોભસમ ને પછી ક્ષાયિક. ક્ષાયિક એટલે દર્શન મોહનો બિલકુલ અભાવ થઈ જાય. દર્શન મોહનો અભાવ થાય તેને ક્ષાયિક પરિણામ કહેવામાં આવે છે. જેમ કે અત્યારે શનિ મહારાજા છે પેલી દરખમાં, તો એને ક્ષાયિક સમય દર્શન છે. સીતાજીને ક્ષાયિક સમય દર્શન હતું, રામચંદ્રજીને ક્ષાયિક સમય દર્શન હતું. એ ક્ષાયિક સમય દર્શન થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે, પણ એમાં નિમિત્તપણે કેવળી અને શુદ્ધ કેવળી પ્રભુનું નિમિત્તપણું હોય છે ત્યારે ક્ષાયિક થાય છે. અત્યારે પંચમ ભાગમાં ક્ષાયિક સમય દર્શન નથી, ઉપસર્ગ ક્ષોભસમ છે, બે પ્રકારના થાય છે. તો ક્ષાયિક સમયથી શ્રદ્ધાગુણની તદ્દન 100% નિર્મૂળ પર્યાય, ક્ષાયિક એટલે 100% નિર્મૂળ શુદ્ધ પર્યાય એને ક્ષાયિક સમય દર્શન કહેવાય. પ્રતિથી એવી થઈ, આ એ પ્રતિથી ભરે નહીં. નારકીના દુઃખમાં જાય તો ક્ષાયિક સમ્યક ગગે નહીં, એ પડે નહીં ક્ષાયિક વાળો. હિલાવો પાણી ધોબી ડોળ નીકળે મેં આતા એસે બહારના દુબેવા પ્રતિપુરુષયોગ આવો તો પણ કઈ ફેરફાર ન થાય. એને ક્ષાયિક સમ્યક દર્શન કહેવામાં આવે છે. ભેરું ડગે પણ સમ્યક દ્રષ્ટિ ડગે નહીં. એ શ્રદ્ધા ગુણી પર્યાય ઉપરૂપ થયો. હવે યથાખ્યાત ચારિત્ર એ ચારિત્ર ગુણની પર્યાય. બારમા સ્થાને ચારિત્ર મોહ નામનો કર્મ છે, પ્રતિબંધ એનો અભાવ થાય છે અને સ્વરૂપમાં એટલી સ્થિરતાને લીનતા થાય છે કે ચારિત્ર ગુણની પર્યાયમાં એટલી સ્થિરતા થાય છે કે એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે લીનતા, પરિપૂર્ણ લીનતા, પરિપૂર્ણ લીનતા, પરિપૂર્ણ વિતરાગવતા. જરાય રાગ ઉત્પન્ન થતો નથી બારમા સ્થાને, કર્મનો પણ થતો નથી, કેમ કે રાગનો અભાવ. એને ચારિત્ર ગુણની પરિપૂર્ણ નિર્બળ શુદ્ધ વિદ્રાગી અવસ્થાને પરમાત્મા ચારિત્ર કહે છે. એ યથાખ્યાત ચારિત્ર ગુણ છે, એ ક્ષાયિક ભાવ છે, કર્મના ક્ષય ઉત્પન્ન થઈ છે. બે વાત થઈ. ત્રીજો ગુણ લે છે કેવળ જ્ઞાન, જે મતિશુદ્ધ જ્ઞાન નીચે હોય પણ જયારે એ પરમાત્મા થાય અરિયન દશા ત્યારે તેને કેવળ જ્ઞાન થાય છે. એ કેવળ જ્ઞાન પણ ક્ષાયિક ભાવે છે, એ જ્ઞાનની પરિપૂર્ણ નિર્મળ અવસ્થા, એનું નામ કેવળ જ્ઞાન દશા છે. કેવળી ભગવાનને થાય એ કર્મનો ક્ષય થઈ જાય છે, જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય છે, ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે. એમાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણ નામના કર્મ છે એનો અભાવ થતા એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પર્યાય પ્રગટ થાય છે. એ કેવળ જ્ઞાનની પર્યાય અને કેવળ દર્શન એ સામાન્ય અવલોકન દર્શન મૂળ છે આત્મામાં, એના પરિણામનું નામ કેવળ દર્શન ઉપયોગ છે. તથા અંતરાય કર્મના ક્ષયજની હવે વીર્ય નામનો એક આત્મામાં ગુણ છે. વીર્ય એટલે પુરુષાર્થ બળ, જે શુદ્ધતાને રચે, આનંદને રચે અને આનંદને ભોગવે સાદી અલંકાર તો પણ થાક લાગે નહીં. કેમ કે સ્વભાવના ભોગવટામાં થાક ન હો, રાગના ભોગવટામાં થાક હો, એવો અનંત વીર્ય પ્રગટ થાય છે. કેવળી ભગવાનને તેરમાં સ્થાને અનંત વીર્ય પ્રગટ થાય છે. એના એક ક્ષયજનિક દાન ને લાભ, દાન દેનારો પોતે ને લેનારો પોતે લે પણ પોતે ને જે પણ પોતે આનંદ લે પણ પોતે ને જે પણ પોતે અંદર અંદર બારમાં કાંઈ નહીં. દાન લાભ ભોગ અને ઉપભોગ એકવાર ભોગવે એને ભોગ કહેવાય અને વારંવાર ભોગવે એને ઉપભોગ કહેવાય. વારંવાર ભોગવે છે, એકવાર ભોગવીને છૂટતી નથી. આનંદને ભોગવી અને ભોગવટો બંધ ન થાય, ભોગવા જ કરે સાદી અનંતકાળ, એને ઉપભોગ કહેવામાં આવે છે. રોટલી એકવાર ખાય એને ભોગ કહેવાય અને વારંવાર રોટલી ખાધા કરે એનું નામ ઉપભોગ કહેવાય. વારંવાર ભોગ દ્રષ્ટાંત ને વીર્ય એ આત્માની શક્તિ એવી પ્રગટ થાય છે અંદરમાં. આ વીર્ય એટલે પુરુષાર્થ, આત્માનું બળ, એને વીર્ય નામની એક શક્તિ કહેવામાં આવે છે, જે શુદ્ધતાની રચના કરે, આનંદને રચે અને આનંદને ભોગવે એવું અનંત વીર્ય પ્રગટ થાય છે આત્મા. એક શાયિક ભાવના નવ ભેદ થયા, એ આત્મામાં નથી, એ પરિણામ કોઈ આત્મામાં નથી, એવો આત્મા ઉપાદે છે. આ ભેદોનું જ્ઞાન કરીને આ ભેદમાં જા, ભેદના ભેદનું જ્ઞાન ભેદમાં રોકાવા માટે નથી. ભેદને જાણી એની ઉપેક્ષા કરી એમાં ઉદાસીન થઈ અને એનાથી ભેદ આત્માને ગ્રહણ કરી લે. ભેદ એટલે પર્યાયના ભેદો એનું જ્ઞાન કરાવે છે સાધક, પણ એ કઈ અટકવા જવું નથી, એ તો નાશવાન છે પરિણામ. એની સાથે સ્વસ્વામી સંબંધનો એ ભાવ છે. આ પરિણામ મારા ને હું એનો સ્વામી એમ છે નહીં, જ્ઞાયક ભાવ મારો સ્વ ને હું એનો સ્વામી, એવો સ્વસ્વામી સંબંધ દ્રવ્યની સાથે છે, પરિણામની સાથે સ્વસ્વામી સંબંધ નથી. આ મકાન મારું તે સ્વ ને હું એનો સ્વામી, આ પ્રણામ સંકલ્પ તે સ્વ અને એના સ્વામી ચતુર્વિધભાઈ એમ છે નહીં. આ શરીર તે સ્વ મારું અને હું એનો સ્વામી એમ છે નહીં. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂંઢ છે, અજ્ઞાની પરની રાજે સ્વસ્વામી સંબંધ જોડે છે. આ એની મૂર્ખાઈ છે, અજ્ઞાન છે. હવે અંદરમાં જે પુણ્ય પાપના પરિણામ થાય તે સ્વ મારા અને હું એનો સ્વામી અજ્ઞાની છે. પછી આગળ વધીને જ્યાં અનુભવ થયો આત્માનો અને મોક્ષ માર્ગ પ્રગટ થયો, મોક્ષ માર્ગના પરિણામ, એ પરિણામ એ સો મારા ને હું એનો સ્વામી એમ છે નહીં. ગળતી પડી ગઈ, ગળતી પડે ઉછા જરાક સૂક્ષ્મ છે. એ પરિણામ એક સમય પૂરતા નાશવાન છે, કર્મ સાપેક્ષ છે, વિભાવ છે, ખરેખર પરદ્રવ્ય છે, એનાથી ભિન્ન સ્વદ્રવ્ય ભિન્ન છે. દ્રષ્ટિમાં આત્માને લઈ લે, પરિણામનું જ્ઞાન કરી અપરિણામીને દ્રષ્ટિમાં લે, ભેદનું જ્ઞાન કરી અને અભેદમાં જાયેલો જાય, એવી અપૂર્વ વાત છે. સ્વસ્વામી સંબંધ, એક સંબંધ નામની આત્મામાં 47 શક્તિમાં, એક 47 શક્તિમાં સંબંધ નામની શક્તિ છે. એમાં એમ લખ્યું છે, સ્વભાવ માત્ર સ્વ સ્વામીત્વ મય સંબંધ શક્તિ, જેમ જ્ઞાતા પણ આત્મા અને જ્ઞેય પણ આત્મા, એમ સ્વ પણ આત્મા અને સ્વામી પણ આત્મા. સ્ત્રી કે સ્વ અને એનો ધણી જુદો એમ નહીં, એમ છે નહીં. સ્ત્રીનો સ્વામી પુરુષ એમ નથી, એમ પર્યાયનો સ્વામી દ્રવ્ય એમ નથી. એમ મોક્ષની પર્યાય કે સ્વ અને મોક્ષની પર્યાયનો સ્વામી એમ છે નહીં. ત્રિકાળ મુક્ત સ્વભાવ છે સ્વ અને એનો હું સ્વામી, એટલો પણ ભેદ નીકળી જાય છે ત્યારે અનુભવ થાય છે. પરિણામ ઉપરથી દ્રષ્ટિ ફરે જાય અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આવે ત્યારે આત્માનો સંસારનો અંત આવી જાય. ખલાસ, આવી ઊંચી ઊંડી વાતો શાસ્ત્રમાં ભરી છે. એ દરિયાને કાંઠે હાથ નાખે તો શંખલા આવે, પણ ડૂબકી મારે મત કરીએ તો એમાં રતન આત્મા આવે. આ ચીકરા પાણીમાં આ કામ આવે, હું થોડું ઉનાળમાં એને ઉતરવું, પણ પોતાના હિત માટે છે ને, પોતાના હિત માટે છે. કોઈને માટે તો ધર્મ કઈ દેખાડવા માટે નથી, ધર્મ કોઈને દેખાડવા માટે નથી, ધર્મ તો પોતાની શાંતિ માટે રહેલો. હવે આગળ સોક્ષમ ભાવના આધાર ભેદ આ પ્રમાણે છે, આ પર્યાયના ભેદોનું જ્ઞાન કરાવે છે, પણ એ અટકવાનું નથી, એનાથી ભિન્ન આત્મા ઉપર લગ્ન કરવાનું છે. આધાર ભેદ આ પ્રમાણે છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપ્રિય જ્ઞાન, એમ જ્ઞાન ચાર, એટલે સમ્ય જ્ઞાન, એ સમ્ય જ્ઞાનના ચાર ભેદ છે પર્યાયના. પછી કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન, અવધિ જ્ઞાન, એ ત્રણ ભેદ અજ્ઞાન છે, અજ્ઞાનના ત્રણ ભેદ છે. એવા ભેદને લીધે અજ્ઞાન ત્રણ, જ્ઞાન ચાર અને અજ્ઞાન ત્રણ, એ ચાર ને ત્રણ સાત એ જ્ઞાન ગુણની પર્યાયના નામ છે. એ પર્યાયથી જ્ઞાય ભાવ ભિન્ન છે. પછી ચક્ષુ દર્શન, દર્શન ઉપયોગ છે, સામાન્ય અવલોકન એવો આત્મામાં એક ગુણ છે દર્શન નામનો, જેમ જ્ઞાન નામનો ગુણ છે એની જે પર્યાય થાય, એમ દર્શન નામનો ગુણ છે એની પણ પર્યાય થાય અવસ્થા. તો એમાં ચક્ષુ દર્શન, આ ચક્ષુ વડે સામાન્ય અવલોકન કરવું એને ચક્ષુ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. અચક્ષુ દર્શન ઉપયોગ, આંખ સિવાય બાકીની ઇન્દ્રિયથી જે સામાન્ય અવલોકન થાય તેને અચક્ષુ દર્શન કહેવામાં આવે. અવધિ દર્શન, અવધિ જ્ઞાની હોય એને જ્ઞાન થવા પહેલા અવધિ દર્શન ઉપયોગ થાય, અવધિ દર્શન ઉપયોગ પૂર્વક અવધિ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ થાય, એની પૂર્વ ભૂમિકામાં અવધિ દર્શન ઉપયોગ હોય છે. એવા ભેદને લીધે દર્શન ત્રણ છે. આ બધું જાણીને પછી આત્મા ઉપર જવું, આ યાદ લઈએ કે ન લઈએ એનું કાંઈ જરૂર નથી. આ ભેદો પર્યાયો છે, એનાથી મારો આત્મા જુદો છે, કામ થઈ જાય. કોઈની યાદ રહીએ, કોઈની યાદ ના રહીએ, યાદ રાખે છે તે ઇન્દ્રિય જ્ઞાન છે, યાદ રાખે છે તે મારો સ્વભાવ નથી. એનાથી જુદો જે અનુભવમાં આવે છે મારો સ્વભાવ છે. પછી પાંચ લબ્ધી આવે છે, એનું સ્વરૂપ મોક્ષમાર્ગ પ્રકાર પણ વિસ્તારથી છે. અહીં ટૂંકાણમાં એના નામ આપે છે. સમ્યક દર્શન થવા પહેલા પાંચ લબ્ધી જેવી હોય છે. લબ્ધી એટલે પ્રાપ્તિ, લબ્ધી એટલે પ્રાપ્તિ, લબ્ધ પ્રાપ્ત થવું, એમાં પાંચ ભેદ છે. જો કાળ લબ્ધિ એટલે ક્ષોભક્ષમ લબ્ધિ, ક્ષોભક્ષમ લબ્ધિ એટલે જ્ઞાનનું ગાઢ, જ્ઞાનાવરણ કર્મના ક્ષોભક્ષમના નિમિત્તે જ્ઞાનનો ઉઘાડ થાય. સંઘની પતિની જીવ એ સમ્યક દર્શન પામવાની જીવ છે. એક ઇન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી જીવવાળો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતો નથી. કેમ કે એમાં હિતાહિતના વિચાર કરવાનું એની પાસે મન નથી. મન વડે હિતાહિતનો વિચાર થાય, વેદનાનો વિચાર થાય, આ ત્યાજ્ય છે, આ ગ્રાહ્ય છે, એ મનવાળો પ્રાણી કરી શકે. એટલે કાળલબ્ધિ એટલે ક્ષોભક્ષમ લબ્ધિ ઉઘાડ, જ્ઞાનનું ઉઘાડ. પછી ઉપશમ લબ્ધિ લેવી, વિશુદ્ધિ લબ્ધિ લેવી, ચોથો બોલ લેવો. ઉપશમ લબ્ધિ એટલે વિશુદ્ધિ લબ્ધિ, એટલે વિખ્યાત મન થાય અને કશાયની મનતા વખતે જે પ્રવૃત્તિ થાય તેને ઉપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. કશાયની મનતાના પરિણામ પણ વિખ્યાત મન થાય એની આરે કશાયના મનતાના પરિણામ હોય એને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. પછી ઉપદેશ લબ્ધિ એટલે દેશના લબ્ધિ, એને દેશના લબ્ધિ હોય જયારે સમય પ્રસન્ન થવાનો હોય ત્યારે જ્ઞાનીનો યોગ એને હોય, અથવા વર્તમાન જ્ઞાનીનો યોગ ન હોય તો પૂર્વના સંસ્કારો હોય તો એને પણ સમય પ્રસન્ન થઈ શકે છે. વર્તમાન જ્ઞાનીનો યોગ ન હોય અને પૂર્વના સંસ્કાર હોય તો સમય દર્શન થઈ શકે છે. એના બે ભેદ છે, એક નિસર્ગ અને એક અધિગમ. અધિગમ અને નિસર્ગ, નિસર્ગ એટલે પૂર્વના સંસ્કાર, અધિગમ એટલે વર્તમાન જ્ઞાનીની વાણી સાંભળીને પોતાનો આત્માનુભવ કરે, એવા બે ભેદ છે. એ કહે છે દેશના લબ્ધિ કહેવાય, એને દેશના લબ્ધિ કહેવાય, નિમિત્ત છે. અને પછી પ્રયોગ લબ્ધિ ચોથી, એ પોતે પ્રયોગ કરે. આ શુદ્ધાત્મા ઉપાધિ છે, આ પરિણામ એ છે, આ પરિણામ નાત્મા છે, પરિણામ મારા નથી, ગુણપાપથી ભીન મારો આત્મા છે. એમ વારંવાર વેદજ્ઞાનનો વિચાર કરતા એને કર્મની સ્થિતિ ઘટી જાય, અંતઃસ્ત્રોણાસ્ત્રોણીની સ્થિતિ ઘટી જાય, એવા જ આત્માના પરિણામ થાય તેને પરમાત્મા પ્રયોગ લબ્ધિ કહેવામાં આવે છે. એકદમ વેદનાનો વિચાર વારંવાર કરતો હોય છે, આ હું છું ના હું નથી એમ વારંવાર શુદ્ધાત્માના લક્ષે વિચાર ચાલતો હોય તેને પ્રયોગ લબ્ધિ કહેવામાં આવે. આ ચાર લબ્ધિ સુધી જીવ અનંતવાર આવ્યો. હવે પાંચમી લબ્ધિ જે કર્ણલબ્ધિ છે, એ કર્ણલબ્ધિના પરિણામ આત્માની અભિમુક્તતા પરિણામ છે. એને શુદ્ધાત્માનો નિર્ણય થઈ ગયો હોય છે, શુદ્ધાત્માની પરોક્ષ અનુભૂતિ થઈ ગઈ હોય છે, યથાર્થ નિર્ણય થઈ ગયો હોય છે, ત્યાર પછી એના જે પરિણામ છે એનો ઉપયોગ છે, એ ઉપયોગ આત્માની સમીપે જાય છે, બધું સંકેલાઈ જાય છે, મનના સંગે વિચાર આવે છે એ પણ સમેટાઈ જાય છે, અને મનનો સંગ પણ છૂટતો જાય છે, છૂટન જેથી છૂટતો જાય છે ક્રમે ક્રમે, અને એ પરિણામ આત્માની અભિમુખ થાય એવા સૂક્ષ્મ પરિણામને ભગવાન કર્ણલબ્ધિ કહે છે. એ કર્ણલબ્ધિના પણ ભેદ છે, અનિવૃત્તિ અને શું કર્ણ ભેદ, અધકર્ણ, અપૂર્વકર્ણને અનિવૃત્તિ કર્ણ, એ સૂક્ષ્મ પરિણામ છે, એ કેવળી ગમ્ય છે, એ છદ્મસનો ઉપયોગ પકડી શકતો નથી, પણ એ આત્માની અભિમુખ પરિણામ થાય. આંખ ઉઘાડીને વીંછી તા તો એ પરિણામ પૂરા થઈને અનુભૂતિ થઈ જાય, એટલી ત્વરાએ ઝડપે ઉપયોગ અંદરમાં જાય છે, એ છદ્મસ પકડી શકતો નથી. અનુભવ પહેલા આ પ્રકારે કર્ણલબ્ધિના પરિણામ સૂક્ષ્મ આવે છે. એમાં હજી મિથ્યા તો ગળે છે અનુભૂતિના પરિણામમાં, અનુભૂતિ નથી કિશોરભાઈ, એ પરિણામમાં પણ પ્રત્યક્ષ આનંદનું વેદન નથી, એ પરિણામનો વ્યય થાય છે. અને શુદ્ધ જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું ને આત્મા અનુભવમાં આવ્યો ત્યારે એને આનંદ આવે છે, એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં. એવા ભેદને લીધે લખી પાંચ વેદક સમ્યક, ક્ષોક્ષમ સમ્યક દ્રષ્ટિ, વેદક ચારિત્ર, ક્ષોક્ષમ અને સ્વયં આસેમ પરિણતિ, એ પાંચમા ગુણસ્થાને હોય છે, એવું ચારિત્રના પરિણામ હોય છે. એ ક્ષયક્ષમી ભાવના આધાર ભેદ પર્યાયના મારા ભગવાન આત્મામાં નથી, એ આત્મા મને ઉપાદે છે, એવું ભેદ જ્ઞાન કરીને દરેક જીવે આત્માનો અનુભવ કરવો.
જે પવિત્ર ભૂમિમાંથી કરોડો ભૂમિઓ સીધા લઈ જઈ રહ્યા અને જેઓ ત્યાંથી એમનો દિવ્ય ધ્વનિ ભાઈની મારફત આજે આ ભૂમિમાં સાંભળવા આપણને મળે છે, એ પ્રણામ સંકલ્પના આજે ધની થયું છે. અને પ્રણામ સંકલ્પના માલિક જેને આપણને આ દિવ્ય ધ્વનિ સાંભળવાની જે તક આપી છે અને બધી સગવડ આપી છે, એ બી એટલા જ ધન્યવાદ ધન્યને પાત્ર.
ચાલુ હા.